टेक धर्म ने ज्या पाने पाने बात संत सती शूरा निपजावे ज्या गोहिल कुड़नी अमीरात અને એ જ ગોહિલ કુળના વંશજ યુવરાજ સાથે આજે આપણે કરીશું યુવા ગુજરાતમાં મુલાકાત. તો હું જાગૃતિ આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું યુવા ગુજરાતમાં અને કહું છું જોડાઈ જાઓ મારી સાથે આજની આ સફરમાં. અખંડ ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ પોતાનું રજવાડું આપનાર રાજા કૃષ્ણકુમાર સિંહને ભારત રત્ન નથી મળ્યો, તેનો રંજ યુવરાજને છે. જો કે તેની સાથે રાજા કૃષ્ણકુમાર સિંહની પ્રતિમાને બ્રાઝિલની સંસદની બહાર મૂકવામાં આવી છે તેની ખુશી અને ગર્વ તેઓ કરી રહ્યા છે વ્યક્ત. 2013 થી સતત ભાવનગરમાં કાર્યરત રહેલા યુવરાજ પ્રજાની વચ્ચે રહી પ્રજાલક્ષી કાર્યો આગળ વધે તેવા પ્રયાસો કરી રહ્યા છે અને પ્રજા સાથે મળીને ભાવનગરને નંબર 1 કેવી રીતે બનાવી શકાય તે દિશામાં સતત પ્રયાસ કરી રહ્યા છે. તેથી સમાજના તમામ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત પણ રહે છે. મુંબઈ અને સ્વિટ્ઝરલેન્ડમાં અભ્યાસ કર્યા બાદ પણ સંસ્કારને ભરેલા યુવરાજે કર્યા પરિવારે પસંદ કરેલી રાજકુમારી સાથે લગ્ન. ચોકલેટ્સની સાથે વિવિધ ડેઝર્ટ્સ બનાવવામાં યુવરાજની છે માસ્ટરી. સાથે જ મલ્લદાવ અને કુસ્તીબાજી કરીને તે ભારતની સંસ્કૃતિને રાખી રહ્યા છે જીવંત. ટુરિઝમ, વેપારની દ્રષ્ટિએ, રમત જગત, રીડેવલપમેન્ટ સહિત ઘણી બધી રીતે ભાવનગર હજુ પાછળ હોવાનું યુવરાજે સ્વીકાર્યું. જો કે સરકારની સાથે પ્રજા પણ પોતાની જવાબદારી સમજે તેવું સૂચન પણ તેઓએ કર્યું. યુવરાજ ભલે રાજાશાહી પરિવારમાં જન્મ્યા હોય પણ તેમનો ઉછેર સામાન્ય બાળક જેવો થયો અને તેઓ પણ પોતાની જાતને સામાન્ય માનવી તરીકે જ ઓળખાવે છે.
નમસ્કાર, સૌથી પહેલા સ્વાગત આપનું કે આજે આપે અમને કિંમતી સમય આપ્યો છે અને ગોહિલવાડની જાણી અજાણી વાતોની સાથોસાથ તમારી જિંદગીમાં પણ ડોકાચ્યું આજે અમે કરીશું.
ને આપને અને આપની સમગ્ર ટીમને ખાસ કરીને નીલમબાગ પેલેસ વતી આપનું હાર્દિક સ્વાગત છે.
થેન્ક યુ સો મચ. તમારો જન્મ મુંબઈમાં, ઉછેર પણ મુંબઈમાં, શિક્ષણ પણ તમે મુંબઈમાં લીધું અને પછી તમે સ્વિટ્ઝરલેન્ડ ગયા ડિગ્રી મેળવવા માટે. તો સામાન્ય બાળકની જેવો જ તમારો મુંબઈમાં ઉછેર થયો હતો કે પછી એક રાજવી પરિવારનું વંશજ છે તો એ પ્રકારે કોઈક સ્પેશિયલ તમને ટ્રીટમેન્ટ મળી?
ટ્રીટમેન્ટ કંઈ પણ સ્પેશિયલ કોઈ દિવસ નહોતી મળી અને મળવી પણ ન જોઈએ, કારણ કે લોકશાહીની શરૂઆત જ્યાંથી થઈ છે એ જ પરિવારને વીઆઈપી ટ્રીટમેન્ટ કોઈ દિવસ અમે માંગી પણ નથી અને માંગવી પણ નહીં જોઈએ. પણ આપના પ્રશ્નમાં હું એટલું જ કહીશ કે આજના જમાનામાં રાજવી પરિવાર એટલે આપ બધાથી અલગ એવી જ રીતે થઈ શકો કે આપના જે આપની જે સંસ્કૃતિ છે, આપની જે પરંપરાઓ છે, આપ એને જળવાઈને રાખો એટલે એક રાજવી પરિવાર થઈ જાય. પણ સ્કૂલની લાઈફમાં અને જાહેર સમાજ જીવનમાં મારી લાઈફ બહુ જ નોર્મલ રહી છે બાકી બધાની જેમ, તો એમાં કોઈ પણ એવું કંઈ વીઆઈપી અથવા કંઈ પણ રિસ્ટ્રિક્શન નથી રહ્યા.
તો નોર્મલ તમારું બાળપણ રહ્યું છે તો તમે માર પણ ખાધું હશે બાળપણમાં?
મમ્મી તે
હા,
અરે જબરદસ્ત.
તો પણ કોઈ એક પ્રસંગ આજે તમે અમારા દર્શક મિત્રો સાથે શેર કરશો તો
મને વધારે રમત ગમતમાં વધારે શોખ હતો. મમ્મી થોડા ખીજાઈ જતા, મારા એની સાહેબ થોડા ખીજાઈ જતા.
હોમવર્ક બાળપણમાં જે યુવરાજ નહોતા કરતા આજે એ યુવરાજ બહુ મોટો બિઝનેસ લઈને બેઠા છે અને આજે એ જ યુવરાજનો સામનો એ જ ગણિત સાથે થઈ રહ્યો છે.
એ તો શીખવું પડે જીવનમાં કોઈને પણ. મને નથી લાગતું મોટા ભાગના લોકોને ગણિતથી દૂર રહે છે, ખાસ કરીને અમે જેન્ટ્સ હોય છે, પુરુષ ખાસ કરીને. પણ જીવન એવું જ હોય કે બાળપણમાં જે હોય એ આપ 10-15 વર્ષ પછી જીવનમાં આપણે શીખવું જ પડે.
તો ગુજરાત, મુંબઈ આ બંને અલગ સ્ટેટ પરંતુ અલગ દેશ સ્વિટ્ઝરલેન્ડ જ્યાં તમે ડિગ્રી હાંસલ કરી, કારણ કે તમારી પણ એક નીલમબાગ પેલેસની સાથોસાથ નારાયણી રેસ્ટોરન્ટ પણ છે અને તમારે એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને એ જ બિઝનેસને આગળ વધારવા માટે તમે મેનેજમેન્ટનો કોર્સ પણ તમે એ જ પ્રકારનો કર્યો, બીજો કોઈ કોર્સ કેમ નહીં?
મારા માતુશ્રીએ મને કીધું હતું કે આપને પાસે ફૂલ છૂટ છે, આપણે જીવનમાં જે કરવું હોય, આપને જે ક્ષેત્રમાં રસ છે આપ એ ક્ષેત્રમાં આગળ વધી શકો છો. અને મને પોતે આ ક્ષેત્રમાં રસ હતું અને મેં સ્વિટ્ઝરલેન્ડમાં અભ્યાસ કર્યો એની પહેલાં 6 મહિના એક ક્રાફ્ટમેનશિપ ઇન કુકરી હોય કલિનરી આર્ટ્સમાં, સ્પેસિફિકલી કિચન ડિપાર્ટમેન્ટમાં. મેં એમાં આઈ થિંક 3.5-4 મહિનાનું બહુ નાનું કોર્સ હતું પણ એટલે કર્યું હતું કે મને જોવું હતું કે સાચુંમાં કે મારું ઇન્ટરેસ્ટ, મારું રસ આ ક્ષેત્રમાં છે. અને એની જ પછી જ હું સ્વિટ્ઝરલેન્ડ ગયો અભ્યાસ માટે, હોટેલ મેનેજમેન્ટ માટે. અને ભાવનગરમાં આજે નીલમબાગ પેલેસ, નારાયણી હેરિટેજ હોટેલ અને ગોપનાથ બંગલો ત્રણેય પરિવાર સાથે અમે સંભાળીએ છીએ.
સૌથી વધારે તમારા હાથની ડિલિશિયસ રેસિપી કઈ છે?
હું એકચ્યુઅલી બાય પ્રોફેશન ફ્રેન્ચમાં કહેવાય કે શેફ ટુ પેટિસરી, પેસ્ટ્રી શેફ. તો હું ડિઝર્ટ્સ બહુ સારી બનાવી શકું છું. તો આપ કોઈ પણ પ્રકારની એક સારી ચોકલેટ કેક પસંદ કરો, હું આપને માટે આપના ચેનલ માટે બનાવી શકું. પણ શરત એટલી જ રહેશે કે એની પછી આપણે જેમ આવવું પડશે મારી સાથે.
તો તમારા રાણીને શું તમે કરીને ખવડાવો છો બનાવીને?
બધાને ઘરમાં, વાઈફથી લઈને મધર અને સિસ્ટર અને ડોટરને બધાને સ્વીટ ડિશનો શોખ છે. તો જે પણ અનુભવ મેં પ્રાપ્ત કર્યો છે એ સ્વિટ્ઝર્લેન્ડમાં હોય અથવા મુંબઈમાં, સ્વિટ્ઝર્લેન્ડમાં જતાં પહેલાં એનું હું એની પ્રેક્ટિસ હું કરું છું.
શિસ્તમાં શિસ્ત ભંગ કર્યો છે ખરા ક્યારેય?
મારે માટે એને એક રિસ્ટ્રિક્શન નથી, એક ટ્રેડિશન છે. હવે એ આપના નજરિયા ઉપર, આપના પરસેપ્શન ઉપર હોય છે. એક અમુક લોકોને એક રિસ્ટ્રિક્શન લાગતું હશે, પણ કારણ કે મેં મારું જીવન એક પ્રકારથી બિતાવ્યું છે, મારે માટે એ રિસ્ટ્રિક્શન નહીં પણ એક ટ્રેડિશન બની જાય છે. તો એવું કોઈ સ્ટ્રિક્ટ ફોર્મેલ પ્રોટોકોલ નહોતું મારે માટે કે મેં એવું કંઈ ભંગ કર્યું છે.
અલગ અલગ પોશાક સાથે તમે અલગ અલગ ટર્બન્સ પહેરતા હો છો, તો તમને આ ટર્બન્સ કેટલા ગમે છે કે પછી તમે રાજા છો, યુવરાજ છો એટલા માટે?
પાઘડી એક આપણા સમાજમાં જ નહીં પણ ભાવનગરના ઇતિહાસમાં આપ જો તો એક ફેશન તરીકે નહીં પણ એક પરંપરા તરીકે રહ્યું છે. જેમ કે રાજસ્થાનમાં વધારે સાફાનું હોય એવી રીતે ગુજરાતમાં. અને આની ખાસ વાત એ છે કે દર એક રજવાડા પાસે એક અલગ સ્ટાઇલની પાઘડી હોત. કલર હોય છે એ મારું ચોઈસ નથી રહેતું, મારા વાઈફ જે છે એ ફેશનમાં બહુ ઇન્ટરેસ્ટ છે, તો એ એમની જવાબદારી રહે છે, મારી નથી.
દીકરી સાથેનું બોન્ડિંગ કેવું છે?
કોઈ પણ સામાન્ય ફાધર અને ડોટરનું જેમ બોન્ડ હોય એવું જ છે. આપ કોઈ પણ રીતે રહ્યો કે એક જવાબદારી પણ હોય અને સાથે સાથે આખો દિવસ અગર આપ કામથી આવી જાઓ, આપ કહી શકો કે ઇટ ઇઝ ધ બેસ્ટ સ્ટ્રેસ બસ્ટર. આપને સૌથી વધારે મજા પણ દીકરી સાથે આવે, સૌથી વધારે શાંતિ પણ દીકરી સાથે જ મળે.
તો ડાયપર સૌથી વધારે તમે બદલ્યા છે કે પછી યુવરાણી સાહેબ?
નહીં, યુવરાણી સાહેબ બદલ્યા છે.
કોરોના કાળનો આપણે 2 વર્ષનો સમયગાળો વિતાવ્યો છે અને આ 2 વર્ષના સમયગાળામાં ભાવનગરે પણ ખૂબ જ કઠિન સમય વિતાવ્યો છે. યુવરાજ, આપે એક નિર્ણય કર્યો હતો ભાવનગરની પ્રજા માટે અને એ નિર્ણય આવકારદાયક સમગ્ર જનતાએ સ્વીકાર્યો હતો. તમારી નારાયણી હેરિટેજ રેસ્ટોરન્ટને તમે કોવિડ સેન્ટરમાં તમે તબદીલ કર્યું હતું અને સમગ્ર જનતાને અપીલ પણ કરી હતી કે કોઈપણ પ્રકારની તમારે શરમ નથી રાખવાની અને તમારી માટે દ્વાર ખુલ્લા છે.
એવું જ કામ અન્ય નગરજનો કરતા હતા. મારું સૌભાગ્ય છે કે મારાણી સાહેબનો આ વિચાર હતો અને સાથે રહીને પરિવારે આ નિર્ણય લીધું. અને એવી જ રીતે નારાયણી હેરિટેજની વાત કરીએ તો આપણે એક પ્રોફેશનલ મેડિકલ ટીમને જવાબદારી આપી હતી અને ખોડિયારમાની કૃપાથી અને કોવિડ વોરિયર્સની મહેનતથી સફળતા પ્રાપ્ત થઈ હતી બધાને.
કે પુષ્પા ગીર ગાયને ગિફ્ટમાં કરવી અને બ્રાઝિલની સંસદની બહાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું સ્ટેચ્યુ હોવું એ ત્યાંની દેશ માટે અને ત્યાંની સંસ્કૃતિ માટે ખૂબ જ ગર્વની વાત, આપણી માટે પણ છે.
ખૂબ જ ગર્વની વાત છે. અને એમ પણ કહેવાય કે પ્રજાવત્સલ મહારાજા સાહેબ ત્યાં જે બુલને લઈને ગયા હતા અને એમનું જ વંશ આજે આપ એ ગીર ગાયને જો કે કેટલા લીટર દૂધ દિવસમાં આપે છે અને એનું આપ કમ્પેરિઝન આપણા દેશની અથવા ગુજરાતની ગીર ગાયની કરો તો આસમાન જમીનનો ફેર છે. તો મને લાગે છે એક સરકારની વાત નહીં પણ એક પ્રાઇવેટ સેક્ટર તરીકે અમે બધામાં કામ કરવું જોઈએ અને કઈ રીતે આપણી અહીંયાની ગીર ગાયની ક્વોલિટી એ ગીર ગાયથી વધે એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. વિશ્વાસની એક મુહૂર્ત અને સાથે સાથે આપણે અને આપણા દર્શકોને આનંદ થશે આ જાણતા કે પ્રજાવત્સલ બાપુએ ત્યાંના પરિવાર સાથે કન્ડિશન રાખ્યા હતા કે આ જે હું આપને ગીર ગાય આપું છું એના જ આવનારી 2 પેઢીને આપ ગૌ માંસ માટે નહીં કાપી શકો, એ એમની શરત હતી. તો સાથે સાથે એક ગીર ગાયને ત્યાં લઈ જાઓ એ એક મોટી વાત છે, પણ સાથે સાથે પોતાની પરંપરા જળવાઈ રહે એ એનાથી પણ મોટી વાત છે.
અને 7 પાઉન્ડના જે ચણની સિક્કો છે એ ચણની સિક્કામાં આપણી આપેલી જે ગીર ગાયની ગિફ્ટ હતી એ ત્યાં પણ છે.
એ ત્યાં પણ છે. અને જેમ આપે કીધું કે પ્રજાવત્સલ બાપુનું સ્ટેચ્યુ પણ ત્યાંના પાર્લિમેન્ટની બહાર છે, તો મને લાગે છે કે ભારત દેશના નગરજનોને આ વાતનો ખ્યાલ હોવો જોઈએ.
તમારા બેનની જો વાત કરીએ આપણે તો એમનો પણ ઇન્ટરેસ્ટ આ જ સબ્જેક્ટમાં છે. જેટલી પણ ઐતિહાસિક ધરોહર છે, હેરિટેજ બિલ્ડિંગ્સ છે, હેરિટેજ વારસો છે, તેની ઉપર તેઓ રિસર્ચ કરી રહ્યા છે.
હા જી, મારા નાના બહેનનું અભ્યાસ પણ આમાં જ થયું છે, હેરિટેજ મેનેજમેન્ટમાં અને આર્કિયોલોજીમાં. તો પરિવાર માટે સારી વાત છે કારણ કે બંને હું અને મારા બેન હોટેલ મેનેજમેન્ટની લાઈન મેં પકડી લીધી અને હેરિટેજની લાઈન એમને, તો ઘણું કામ સાથે અમે કરી રહ્યા છે. અને એવું જ પ્રયાસ રહેશે કે ભાવનગર માટે અને આવનારી પેઢી માટે અમે હેરિટેજને પણ અને ભાવનગરની ટુરિઝમને પણ કઈ રીતે વધારી શકાય.
બોલિવૂડની અનેક હસ્તી સાથે આપણે યુવરાજના ફોટોગ્રાફ્સ જોયેલા છે, આપણે ઇન્ટરવ્યૂઝ અને એ વિડીયોઝ પણ જોયેલા છે, તો એ કનેક્શન તમારું કેવી રીતે રંગ લાવ્યું?
કારણ કે મારું એજ્યુકેશન, મોટાભાગનું એજ્યુકેશન 12મી ધોરણ સુધી મુંબઈમાં થયું હતું, અને મુંબઈમાં જમનાભાઈ નર્સિંગ સ્કૂલ કરીને છે જુહુમાં, અને મારા જે બેચમેટ્સ હતા એ મોટાભાગના બેચમેટ્સ ક્યાંય ના ક્યાંય બોલિવૂડના યા તો કોઈ એક્ટરના દીકરા હતા યા કોઈ ડાયરેક્ટરના દીકરા હતા, તો એવી જ રીતે, અને સોશિયલ સર્કલ પણ ત્યાં વધારે ફિલ્મ લાઈનનું હતું, તો એ જ રીતે એ લોકો સાથે ઓળખાણ વધારે છે.
આજ સુધી બોલિવૂડની કોઈ ઓફર નથી આવી કારણ કે ફિટનેસમાં પણ તમે યુથ આઇકોન છો?
મને એકચ્યુઅલી પોતે થિયેટરનું બહુ શોખ હતું, અને 11મી અને 12મી ધોરણમાં અમે એક થિયેટરને એઝ અ હાઈ લેવલ સબ્જેક્ટમાં અભ્યાસ પણ કર્યું હતું, પણ કોઈ દિવસ બોલિવૂડ એક્ટિંગમાં એટલું ઇન્ટરેસ્ટ પણ નહોતું. ઓફરની વાત મને યાદ નથી, પણ થિયેટરનો શોખ ઘણો હતો.
તો હવે ધારો કે તમારા બેન હેરિટેજ ઉપર રિસર્ચ કરી રહ્યા છે, તમે હોટેલ મેનેજમેન્ટનું કર્યું છે, હવે જો આ થીમ ઉપર કોઈ મૂવી બને, કોઈ થિયેટર પ્લે કરવાનું કેરેક્ટર તમને ઓફર કરે તો?
ના, નાઉ આઈ એમ અ બિઝનેસમેન, અપ અહીંયા આવીને ફિલ્મ શૂટિંગ કરી શકો છો, હું આપને બધી સગવડતા કરી દઈશ, પણ હું એક્ટિંગ નહીં કરું.
અને તમે અખાડાની એ જ પ્રકૃતિને અને એ જ પરંપરાને તમે જીવંત રાખી છે.
મારા દ્રષ્ટિ પ્રમાણે આપણે બંને, જીમ અને અખાડાને, બંનેનું ઉપયોગ કઈ રીતે કરી શકાય, તો ક્યાંય ના ક્યાંય મારો સંદેશ અમારા દેશના યુવાનોથી એ જ રહેશે કે થોડીક વાર માટે ભૂલી જાઓ કે જો દીખતા હે વો ભીખતા હે, એ પણ વિચારો કે આપનું અંદરનું આપણું હેલ્થ કેવું છે. કારણ કે આપણું શરીર સારું લાગતું હોય, પણ અગર આપ અંદરથી આપ ફિટ નથી, માનસિક રીતે આપ ફિટ નથી, તો આપણું શરીરનું કાંઈ યુઝ નથી.
તો તમે નાના હતા ત્યારથી તમને અખાડાનો શોખ હતો, કે પછી એવું કંઈક થયું કે જેના કારણે તમને લાગ્યું કે ના હું કરીશ તો અખાડામાં જ હું મારો દાવ પેચ કરીશ?
મારું વધારે શોખ એકચ્યુઅલી દેશના મોટા ભાગના યુવાનોની જેમ ક્રિકેટમાં હતું, અને એની સાથે સાથે અન્ય કોમ્બેટ સ્પોર્ટમાં, દાખલા તરીકે બોક્સિંગ, રેસલિંગ એવા સ્પોર્ટ્સમાં. અને છેલ્લા 11 વર્ષથી મારો શોખ વધારે વેઇટ લિફ્ટિંગમાં અને અખાડામાં અને જીમના વર્કઆઉટમાં છે.
તો વજન ઓછું થયું છે કે પછી એને મેન્ટેન કરવાનો મંત્ર તમે અપનાવો છો?
ના જી, એકચ્યુઅલી દીકરી બા જન્મ્યા એની પહેલાં ઘણું વજન મેં ઉતારી દીધું, મને લાગ્યું કે નાના દીકરી બા બીનો જાય એટલે. આ એકચ્યુઅલી મને લાગે છે સ્ટાર્ટ થયું આળસથી, મેં કાઢી નહીં અને એમ જ એક સ્ટાઇલ થઈ ગઈ.
આળસની વાત તમે કરી જ છે, તો બીજી કઈ બાબતમાં?
અત્યારે ઓન ધ સ્પોટ મને યાદ નથી આવતું બીજી કઈ વાતમાં આળસ.
એવું થાય કે સવારે તમે ઉઠો અને દીકરી સાથે મસ્તી કરતા હોય, પછી તમે તમારો બેડ એમનો એમ જ મૂકી દો, તમારી ખરાબ હેબિટ હોય યુવરાણી સાહેબ એવું કહે ખરા, તમને ટોકે ખરા?
લગભગ વર્ષમાં અમુક રવિવારના દિવસે, સન્ડેઝ લેઝી સન્ડે થઈ શકે, પણ ડે ટુ ડે લાઈફમાં નહીં, જરાય નહીં.
ખાવા પીવાની બાબતમાં તમે શું ચીવટ રાખો છો, શું ખાસ બાબતને ધ્યાનમાં રાખો છો?
મારું ડાયટ એવું કંઈ ફિક્સ્ડ અથવા બહુ સ્ટ્રિક્ટ નથી, પણ હા, એક કહેવત છે કે ચીનીથી જેટલું દૂર રહ્યો એટલું હેલ્ધી રહેશો, તો હું શુગર જેટલું રિસ્ટ્રિક્ટ કરી શકું એટલું રિસ્ટ્રિક્ટ કરું છું, અને બહુ વધારે ફ્રાઇડ જમવાનું નથી જમતો. ટ્રાવેલિંગ કરતા વખતે મારું એવું વિચાર છે અને એવું માનવું છે કે આપ જે જે જગ્યામાં ટ્રાવેલ કરો છો આપ ત્યાંની સ્પેશિયાલિટી જમવી જોઈએ.
તમે કોઈ એવો મંત્ર અપનાવો છો યુવરાજ કે જેના થકી તમે દિવસની શરૂઆત કરો?
હા જી, ભાવનગર સ્ટેટનો જ મંત્ર છે, મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા, ડુ યોર બેસ્ટ એન્ડ લીવ ધ બેસ્ટ ટુ ગોડ. તો મારું એવું જ માનવું છે કે જીવનમાં જે પણ કામ કરું મારું 100% આપું એમાં, ભલે એમાં પછી સફળતા પ્રાપ્ત કરું કે અસફળ રહું, પણ હું અસફળ પણ રહું તો એ મારા પોતાને લઈને છે, તો મને એમાં બીજું કોઈ દુઃખ ન આવે.
તમને લાગે છે કે અત્યારે લોકશાહી ઉપર રાજાશાહી ફરી એક વખત આવવી જોઈએ?
એવું કેવું કે રાજાશાહી બહુ સારી હતી એ પણ એક રીતે ખોટું છે. ભાવનગરમાં સારી હતી 100%, પણ આખા દેશમાં સારી હતી કે નહીં એક મોટું પ્રશ્ન છે. અને જ્યારે લોકશાહી ભાવનગરથી ચાલુ થઈ છે ત્યારે સત્તા અમારા હાથમાં છે, સત્તા કોઈ પક્ષના હાથમાં નથી. પક્ષને અમે નક્કી કરીને ત્યાં મોકલીએ છે, અને આપણા ધારાસભ્ય અને સાંસદને પણ અમે જ મોકલે છે. તો અગર કામ એ લોકો નથી કરતા, ભૂલ અમારી છે કે અમને એમને ત્યાં બેસાડ્યા છે, તો મારી એવી વિચારધારા છે.
તો ગુજરાતની પણ કેટલીક પ્રદૂષિત નદીઓ છે, આપણા ભારતભરની પણ પ્રદૂષિત નદીઓ છે કે જેને આપણે માતા તરીકેનો દરજ્જો આપીએ છીએ, અને એ જ નદીમાં આપણે પ્રદૂષણ ઠાલવતા હોઈએ છીએ.
મને યાદ છે આજથી લગભગ 6 મહિનાથી વર્ષ પહેલાં, હાલમાં જે બહુ મશહૂર આપ કહી શકો કે ગુરુ છે, સદગુરુ જગ્ગી વાસુદેવ, એમને એક બહુ પાવરફુલ યાત્રા આપ કહી શકો અથવા એક પ્રોગ્રામ અભિયાન આમાં કાઢ્યું હતું કે જે સેવ ધ રિવર્સ કરીને હતું. તો મારા દ્રષ્ટિ પ્રમાણે ગુજરાત સરકાર, અગર કોઈ પણ ગુજરાતી વ્યક્તિને, ખાસ કરીને જેને આમાં અભ્યાસ હોય, એન્વાયરમેન્ટનો અભ્યાસ હોય, એવા વ્યક્તિને આ જવાબદારી આપે, અને આપણે ગુજરાતના દરેક શાળાને, દરેક સ્કૂલને, કોલેજને, યુનિવર્સિટીમાં આમાં સામેલ કરીએ તો આમાં ઘણું કામકાજ થઈ શકે.
ભાવનગરના ટુરિઝમ ક્ષેત્ર માટે અને ખાસ કરીને યંગ જનરેશન જે બેરોજગારી આવી જતી હોય છે, જે ફ્રસ્ટ્રેશન આવી જતું હોય છે, એજ્યુકેશન લેવલની જો વાત કરીએ તો આપ કઈ દ્રષ્ટિએ જુઓ છો આ બધા જ મામલાને?
એજ્યુકેશનની પહેલાં વાત કરીએ તો ભાવનગરમાં ટેલેન્ટ પુષ્કર છે, ઘણું ટેલેન્ટ છે, ટેલેન્ટની કોઈ કમી નથી. પણ એવા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ સાથે સાથે એવા ટ્રેનિંગ સેન્ટર્સ અને ત્રીજા નંબરમાં એવી કંપનીઝ જે આ યુવાનોને નોકરી આપશે. આજની પરિસ્થિતિમાં ભાવનગરમાં આયુર્વેદિક કોલેજમાં જજો અને ત્યાંની જે જૂની બિલ્ડિંગ છે, આવા જ નીલમબાગ પેલેસના રાજુલા પથ્થરની જેમ જ રાજુલાથી બનાવેલી છે, એક ઐતિહાસિક બિલ્ડિંગ છે, હેરિટેજ બિલ્ડિંગ છે. પણ દુઃખની વાત છે કે એની પરિસ્થિતિ આપ આજે જોશો, આપ શોક થઈ જશો. તો જેમ મેં આપને કીધું કે જેટલા લોકો એક પોલિટિકલ પાવરમાં અહીંયા છે, એ અગર થોડી જવાબદારી લે, અને ફક્ત એમની ઉપર નથી, આપ નગરજનોને સાથમાં રાખવામાં, અમે બધા જે નગરજનો છે આપને આમાં મદદ કરશું અને આપ કયો એ રીતે આમાં કામ આગળ લઈ જશો. કારણ કે મને લાગે છે ભાવનગરમાં એવી અન્ય સંસ્થા બની શકે છે અને અન્ય એવી ઇન્ડસ્ટ્રીઝ આવી શકે છે જેને લઈને યુવાનોને પુષ્કળ ફાયદો થાય. આપણે ગુજરાતથી જ આપણા વડાપ્રધાન સાહેબ ત્યાં બેસ્યા છે, તો એ વાત આપ ગુજરાતની નેગેટિવ જરાય ન કરી શકાય. અને એ ગુજરાતી તરીકે મને પણ ગર્વ છે આજે કે અમારા ગુજરાતના નરેન્દ્રભાઈ ત્યાં વડાપ્રધાન તરીકે છે. પણ અમે ભાવનગરની વાત કરીએ તો જેમ મેં આપને કીધું, મને લાગે છે હજી એક સિરિયસ લીડરશિપની જરૂર છે, અને એ ત્યારે જ આવશે જ્યારે આપણા યંગ વોટર્સ, જેટલા પણ 18-25 વર્ષના જે વોટર છે, એ જાગૃત થશે.
શું કરવું ગમે, શું કરવું ન ગમે આ એજમાં પણ?
આજના સમયમાં પરિવાર સાથે સમય બિતાવો અને ભાવનગરના નગરજન સાથે સમય બિતાવો, આ બે વસ્તુમાં હું બિઝી રહું છું અને આ બંને વસ્તુ મને આનંદ આપે છે.
શું નથી ગમતું, કઈ બાબતથી તમને અકળામણ કાં તો ગુસ્સો આવે?
અકળામણ એ ગુસ્સો ત્યારે આવે જ્યારે હું જે લાઈનમાં છું, ટુરિઝમ લાઈનમાં, એ ટુરિઝમ લાઈનમાં અને હેરિટેજ બિલ્ડિંગને જે આપણા જ લોકો રિસ્પેક્ટ નથી કરતા.
તો પછી એ જે શોર્ટ ટાઈમ પર ગુસ્સો હોય, એ ક્ષણિક હોય કે પછી થોડું કેરી ફોરવર્ડ થાય?
ના જી, જરાય નહીં. હું ભાવનગર સ્ટડીઝ કમ્પ્લીટ કરીને આવ્યો હતો ત્યારે શોર્ટ ટેમ્પર્ડ હતો, ભાવનગરમાં આવીને બહુ શાંત થઈ ગયો છે.
ગમતો તહેવાર
મારો ફેવરિટ તહેવાર દિવાળી અને બેસતું વરસ, અને બાળપણમાં ગમતો તહેવાર મારું હોલી હતો. કારણ કે મુંબઈમાં હોલી અમે બહુ રમતા બાળકો તરીકે, પણ ભાવનગર આવીને વધારે દિવાળી મનાવવામાં મજા આવે.
તો તમે ફિટનેસના આગ્રહી છો, નવરાત્રી નથી ગમતી કે પછી નવરાત્રી ખાલી બેસીને જોવાની ઈચ્છા?
ના, બહુ ગમે છે નવરાત્રી, બહુ જ ગમે છે. પણ દિવાળી પછી સેકન્ડ ફેસ્ટિવલ આપ કહી શકો, ફર્સ્ટ ફેસ્ટિવલ દિવાળી.
તમારું ફરવા લાયક બેસ્ટ પ્લેસ કયું છે કે જ્યાં તમને અવારનવાર જવાની ઈચ્છા થાય?
આપણા દેશની વાત કરીએ અને આઉટ ઓફ કન્ટ્રી, હું બંને આપને કહું, દેશની અંદર આઉટ ઓફ ગુજરાત હિમાચલ પ્રદેશ મને બહુ ગમે, અને આઉટ ઓફ ઇન્ડિયા મેં વાત કરીએ તો સ્વિટઝરલેન્ડ મારું ફેવરેટ.
ગમતી વાનગી કઈ છે કે જેને જોઈને યુવરાજના મોઢામાં પાણી આવી જાય?
મને આ વિચારવું પડશે, ખાસ કરીને ભાવનગરમાં રહીને.
હવે ગાંઠિયા નહીં કહેતા?
ના, જરાય
નહીં. કારણ કે ભાવનગરની પ્રખ્યાત વાનગીમાં તો ગાંઠિયા સૌથી પહેલા આવે છે.
ના જી, હું એવું કહીશ, કોઈ પણ ડિશ જે મારા મધર રાંધે મારા માટે.
અચ્છા, એટલે મમ્મીના હાથની કોઈ પણ વાનગી?
કોઈ પણ ડિશ.
અને યુવરાણી મહારાજ સાહેબના?
યુવરાણી સાહેબ પણ રાંધે છે, એમને પણ હાથની કોઈ પણ ડિશ, અને સિસ્ટર પણ બહુ સારું રાંધે છે.
એટલે અહીંયા બધા રિલેશનને બેલેન્સ કરવાની વાત યુવરાજ કરી રહ્યા છે. રક્ષાબંધનમાં બેન તમને ટીઝ કરે ખરા?
બેન મને રક્ષાબંધનમાં નહીં, દરરોજ ટીઝ કરે.
કેવી રીતે?
હાજી, અમે તો જેમ ભાઈ બહેનમાં ટીઝિંગ થતી હોય, અમે એમાં જરાય બદલાવ નથી, જેમ અમે બાળપણમાં થાય એવા છે અત્યારે.
તમારી માટે આદર્શ કોણ છે?
પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી, જેમની ઇતિહાસ અમે સાંભળીએ છીએ, અને આદર્શ જેમને મેં જોયા છે એ મારા માતુશ્રીના ફાધર, મારા નાના મેજર વિજયસિંહ મનકોટિયા.
અને બીજી વસ્તુ એ કે કોઈ એવો પ્રસંગ યુવરાજ જો તમે આજે વર્ણવી શકતા હો તો, કે જે યાદ આવે યુવરાજને તો આંખો દર્દથી છલકાઈ જાય, અને બીજો એક પ્રસંગ એનાથી તદ્દન વિપરીત, જે યાદ આવે યુવરાજને તો આંખોમાં ખુશી છલકાય.
અહીંયા નીલમબાગ પેલેસમાં દર 14 માર્ચે આપણે અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રાખતા હતા. કારણ કે મારા દાદા બાપુ મહારાજા વીરભદ્રસિંહજી, એમને ક્લાસિકલ ઇન્ડિયન મ્યુઝિકનો બહુ શોખ હતો, તો એ જેટલા પણ જૂના કાર્યક્રમ છે એ મને બહુ યાદ રહે છે. અને ખાસ કરીને યાદ એટલે રહે છે કારણ કે મારા દાદી પણ રાજમાતા સાહેબ ત્યારે જીવિત હતા, તો લગભગ એમને લઈને આજ સુધી મને એ જેટલા પણ કાર્યક્રમ 14 માર્ચમાં ભાવનગરમાં નીલમબાગ પેલેસમાં રહ્યા છે એ મને ઘણા યાદ છે. ખુશીથી છલકાવ્યા એવા માતાજીની દયાથી ઘણા પ્રસંગો છે, પણ એવા કોઈ પણ પ્રસંગ જેમાં પરિવાર સાથમાં રહ્યું છે એવું છે.
ઓકે, ક્યારે યુવરાજને હતાશા, ડિપ્રેશન એવું કંઈ થાય ખરા?
ના જી, ના જી, હું એવું લોકોને બની શકે હું ના નથી પાડતો ડિપ્રેશનમાં, પણ માતાજીની દયા છે અને એવું કોઈ દિવસ ટેન્શન લાગે તો પરિવારમાં લોકો છે વાત કરવા માટે, અથવા હું પૂજા પાઠ કરી લઉં અને સંતોષ છું.
એટલે જેવી રીતે
ડિપ્રેશનમાં જતો નથી અને મને કોઈનીથી બીક નથી લાગતી, આ બે વસ્તુ ખાસ નોંધ રાખજો.
કોઈ એક તમે એવો નિયમ પાડ્યો છે?
હા જી, અમે પરિવાર સાથે જમવાનું તો લઈએ છીએ અને સાથે એક દોઢ કલાક એવી વાતો પણ કરતા રહીએ છીએ કે દરેકના જીવનમાં શું ચાલે છે, દરેકના પ્રોફેશનલ ક્ષેત્રમાં શું ચાલે છે.
ભાવનગરની જનતા સીધા યુવરાજને વિધાઉટ અપોઇન્ટમેન્ટ મળી શકે ખરા, જેમને ખબર હોય કે યુવરાજ આજે પેલેસમાં મળશે? તો
આજે અમે બધા ભાવનગરની જનતા છે તો મને કોઈ પણ મળી શકે અને કોઈ પણ પ્રોફેશનલ મેનરમાં ફ્રન્ટ ઓફિસમાં ફ્રન્ટ ડેસ્કથી અપોઇન્ટમેન્ટ લઈને 100% મળી શકું છું.
બોલિવૂડની અમુક આદતો નથી ગમતી, કાં તો અમુક જે દેખાદેખીનો મામલો તમે કીધું એ તમને નથી ગમતો. મૂવીઝ જોવાનો શોખ કેટલો?
બહુ શોખ, ઘણો શોખ, ઇંગ્લિશ અને હિન્દી મૂવીઝ બંને.
ઓકે, અને સૌથી વધારે ગમતી એક્ટિવિટીમાં શું આવે છે? કારણ કે અમુક વખતે એવું થતું હોય છે કે દીકરી સાથે રમવાની આખી વસ્તુ અલગ છે અને મ્યુઝિક થેરાપીની આખી વસ્તુ અલગ થઈ જતી હોય છે.
મારી ફેવરેટ એક્ટિવિટી બે વસ્તુ આપ ગણી શકો, એક છે કુકિંગ કારણ કે એ મારું પ્રોફેશન છે, અને બીજું એ છે કે ખાસ કરીને ટુરિઝમ ક્ષેત્રમાં ભવિષ્યની પ્લાનિંગ કરવાનું, એ મને બહુ ઇન્ટરેસ્ટ આપે છે.
યુવરાજ કોઈ પણ ક ટાઈમે ભાવનગરની વળતી મુલાકાત લેવા નીકળી જાય ખરા?
હા જી, એની ટાઈમ રેન્ડમલી અગર મને લાગે કે મને ભાવનગરની કોઈ પણ જગ્યામાં જઈને આજે જોવું છે કે અન્ય વર્ષો પહેલાં આવી પરિસ્થિતિ હતી આજે શું છે, અથવા જેમ આપણે થોડા સમય પહેલાં જ વાત કરી હતી કે જૂની આયુર્વેદિક કોલેજ એવી અન્ય સ્મારકો અહીંયા છે, તો એની હું મુલાકાતે અક્સર લેતો રહું છું.
બદલાયેલું કેટલું લાગે છે ભાવનગર છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો?
હું નગરજનોથી અને ભાવનગરમાં જેટલા પણ સાંસદની વાત કરું, ધારાસભ્યથી પૂછવા માગું છું કે આપ આજથી 5 વર્ષ અને આજથી 50 વર્ષ પછી ભાવનગરને કયા નજરિયાથી જુઓ છો?
કુટેવની દ્રષ્ટિએ આપણે વાત કરીએ કે કોઈ એવી ખરાબ લત લાગી હોય, આદત લાગી હોય કે જે કુટેવ હતી અને એના કારણે પણ તમને સારો એવો માર પડ્યો હોય, ઠપકો પડ્યો હોય અને પછી એ દિવસથી તમારી એ કુટેવ બંધ થઈ ગઈ હોય?
ના જી, એવી કોઈ ખરાબ ટેવ તો નહોતી. હું એવો માણસ નથી કે કોઈ પણ ટેવમાં આવી જાઉં, હેબિટમાં આવી જાઉં. સ્ટ્રોંગ વિલ છે તો હું કોઈ દિવસ એક ફિક્સ્ડ હેબિટમાં નથી આવતો.
તો આજે યુવરાજ આપના તરફથી તમામે તમામ દર્શક મિત્રોને એક ઇન્સ્પિરેશન કરી શકે એવો મેસેજ થઈ જાય?
હું બંને યુવાનોને પણ એ જ કહીશ, અને ખાસ કરીને યુવાનોના જે ઘરમાં વડીલો છે, ચાહે એ માતા પિતા હોય અથવા દાદા દાદી નાના નાની હોય, આપ એમને એક નાના બાળકની જેમ ન પંપાળો. એક ઉંમર થઈ જાય પછી થોડી ગંભીરતાથી આપને સમજાવવું પડે કે જીવન કયા નિયમથી જીવવું પડે છે, અને સાથે યુવાનોને પણ એટલું કહીશ કે એ યાદ રાખો કે આજે હું આપની સાથે અહીંયા બેસ્યો છું તો પોતાના દમ ઉપર નથી, મારા પૂર્વજોને લઈને, મારા માતુશ્રી મારા પિતાશ્રીને લઈને હું અહીંયા છું. એવી જ રીતે યુવાનોને યાદ રાખવું જોઈએ કે આપ જીવનમાં જે કાંઈ કરો એમાં એક જવાબદારી આવે છે. આપને જીવનમાં જે કાંઈ મળ્યું હોય, આપના પરિવારને લઈને મળ્યું છે, તો એને એક ખરાબ રીતે યુઝ ન કરો, અને જે દૂષણ છે સમાજમાં એનાથી જેટલું આપ દૂર રહો એ આપને માટે જ સારું, અને આપ પોતાનું ન વિચારો તો આપના પરિવારના બુઝુર્ગો વડીલો માટે તો વિચારી લેજો.
સાચી વાત છે, કારણ કે જવાબદારીનું જેટલું વહેલું તમે ભાન અને જ્ઞાન મેળવો એ તમારી માટે, સમાજ માટે, તમારા પરિવાર માટે ખૂબ જ સારું છે, અને ફોકસ રાખવું એટલું જ જરૂરી છે. ખોટી સોબતમાં, ખોટી રંગતમાં અને ખોટા સંઘમાં ન આવી જવું જોઈએ એવો યુવરાજનો મેસેજ છે, અને આ મેસેજ ખૂબ જ પ્રેરણાદાયી છે. યુવરાજ, આપ આજની સફરમાં અમારી સાથે જોડાયા, આપનો કિંમતી સમય આપ્યો તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ.
જય માતાજી. જય માતાજી. થેન્ક યુ.
ગોહિલવાડની વાત તો બહુ થઈ ગઈ, અને આ ગોહિલવાડની વાતથી તમે સૌ કોઈ અજાણતો છો જ નહીં, પરંતુ યુવરાજે જે મેસેજ આપ્યો છે કે આ સમાજને આપણે જો સુંદર બનાવવો હોય તો સાથે મળીને આપણે કામ કરવું જોઈએ, ચૂપ ન રહેવું જોઈએ, અને ખોટી આદત સંગતથી પણ આપણે દૂર રહેવું જોઈએ કે જેથી કરીને આપણે એક સ્વચ્છ અને સ્વાસ્થ્યવર્ધક સમાજનો એક હિસ્સો બની શકીએ. તો આ નિયમને તમે પણ ફોલો કરજો, અને તમે પણ આ જ પ્રકારની ટેવ અપનાવશો તો આજે યુવરાજે જે સિદ્ધિ હાસિલ કરી છે તમે તમારા જીવનમાં એ સિદ્ધિ હાસિલ કરી શકશો.